11/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 214 અને 215 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન શ્રવણ પ્રવચન નંબર 709.
અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે, તે બંધાય છે. કેટલો એક વચના ગ્રસ્ત છે. અભેદ દશા એટલે છે કે સ્વરૂપ લિંગતા પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે સ્થિર થવાય ત્યારે સ્વરૂપ સંબંધીનો ભેદ વિકલ્પ પણ રહેતો નથી. સ્વરૂપના ભેદ વિકલ્પનો પણ અભાવ થઈને જે નિર્વિકલ્પ દશા અભેદ દશાથી સ્વરૂપ સાથે અભેદ અનુભવ થયો, લિંગ સ્વરૂપનો જે અભેદ અનુભવ થયો એને અભેદ દશા કહે. સૌથી પહેલા એ દિશામાં જીવને જીવે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એના બદલે જીવ શાસ્ત્રો વાંચે, કરુણાનુયોગના શાસ્ત્રો વાંચીને જગતની રચના કેવી છે, કઈ બ્રહ્માંડની રચના કેવી છે, સ્વર્ગ કેવા કેવા છે, નરક કેવા કેવા છે, મનુષ્ય લોક કેવા કેવા છે, કોણે બનાવ્યું હશે, કોણે નહીં બનાવ્યું હશે, કેવી રીતે બનાવ્યું હશે, શું છે, કુતૂહલ વૃત્તિ છે. જાણવા ઈચ્છા છે. તે જીવ બંધનમાં પડે છે, પોતાનો નવા કર્મ બાંધે છે એમ કે છે. કેમ કે વર્તમાનમાં એ વિષય તદ્દન અપ્રયોજન અને કેવળ જ્ઞાનમાં એ બધું એક સાથે જણાવી જવાનું છે. અપ્રયોજનભૂત વિષયને અત્યારે લક્ષ્યમાં લેવા યોગ્ય નથી, કેમ કે પ્રયોજનભૂત વિષય રહી જશે, કરવાનું કામ રહી જશે એના આગળ. અને બંધાય છે એનું કારણ શું છે કે સ્વર્ગના વર્ણન વાંચતા લાલચ થશે કે મને આવા સ્વર્ગના સુખો, નરકના દુઃખ વાંચતા દ્વેષ થશે કે મને આવું નહીં થાય. એટલે રાગ અને દ્વેષ વૃદ્ધિગત થશે. શું થશે? રાગ અને દ્વેષ વધી જશે ઉલટાના. રાગ દ્વેષ વધતા નવા કર્મો બંધાશે. જગતની રચના તો નિર્મોહી દશામાં જણાય તો યોગ્ય છે. મોહી પ્રાણીને જગતની રચના જોવા જાય તો જગતમાં બે પ્રકારના સ્થાનો છે, શુભ કર્મને ભોગવવાના અને અશુભ કર્મને ભોગવવાના ભોગ્ય સ્થાનો છે. તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ એટલે પુણ્યનો ફળ અને પાપના ફળ ક્યાં ક્યાં ભોગવાય છે અને કેવી કેવી રીતે ભોગવાય છે એ બધા સ્થાનોથી સમજવાનો એ વિષય છે. પણ મોહનો અભાવ કરીને દર્શન મોહને ટાળ્યા પછી એટલો વાંધો નથી. દર્શન મોહ સહિત એ જાણવાની લાલચ રોકી લેવી જોઈએ, અપ્રયોજનભૂત સમજી અને અત્યારે એ વાત હાથમાં નહીં લેવી જોઈએ. ભાવ ભ્રમણ ના થાય છે એનો વિચાર કરાય તો એ દ્રષ્ટિકોણ યોગ્ય છે. પાછો એ દ્રષ્ટિકોણ યોગ્ય છે, કેમ કે પરિભ્રમણના ભયનો ભય લાગતો નથી, એ લાગવો જરૂરી છે. પણ એમાંય પ્રતિકૂળતાના દુઃખને દુઃખ સમજીને નહીં, નહીં તો બે હાથમાં બુદ્ધિ થશે. પાછું પ્રતિકૂળતાના દુઃખને દુઃખ સમજીને નહીં, એ તો બધા સમજે છે, આખી જગત એમ જ સમજે છે. એમાં શું ફેર પડે, શાસ્ત્રમાંથીને શું ફેર પડે? પણ આવા આવા પ્રકાર પરિભ્રમણના થાય છે. જીવ જો પરિભ્રમણના નાશનો ઉપાય કરતો નથી તો એ રીતે એ દ્રષ્ટિકોણ એને પરિભ્રમણનો દ્રષ્ટિકોણ લાગુ કરવો જોઈએ. હા, અથવા એ રીતે વિપરીત જ્ઞાનથી વિપરીત પરિણામો થઈને પરિભ્રમણ આવા આવા પ્રકારે કરવું પડે છે. અભેદ દશા આવ્યા વિના, એ અભેદ દશામાં દર્શન મોહનો નાશ થાય છે. એ વિના જે પ્રાણી આ જગતની રચના જોવાય ઈચ્છે છે તે બંધાય છે, એટલે એનું કર્મબંધ વધુ થાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો, શું કહે છે, એવી અભેદ દશા પામવા માટે તે પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે, એ જે જ્યાં જ્યાં ભોગ્ય સ્થાનો છે એને ભોગવવાના કારણો રૂપ પરિભ્રમણના ભાવો કયા સેવા, એ કારણની અંદર એને રુચિ કરીને ઊંડું કરવું જોઈએ. અને પોતાને દેહાત્મ બુદ્ધિ જે અહમ પ્રણારૂપ ભ્રાંતિ છે એનો નાશ કરવો જોઈએ. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે. અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એકે અવસર જણાય છે. ઉપાલદેવે મુખ્યપણે આ જગ્યાએ મુમુક્ષુને દોરી ગયા છે. ઘણા પ્રશ્નોમાં, ઘણી વાતોમાં, ઘણા પત્રોમાં એ વિશે આવે છે કે આને માટે તો સત્પુરુષના શરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી, કેમ કે બૌદ્ધિક સ્તરે ભૂલા પડવાની જગ્યા બહુ છે. સવારે આપણે વિષય ચાલ્યા, ત્યાં વજન દેવું અને ત્યાં વજન ન દેવું, કઈ દશામાં ક્યાં વજન દેવાય છે અને કઈ દશામાં એ જ જગ્યાએ વજન નથી દેવાતું, પોતાની બધા સમજણ પડે. કેટલાક જુઓ જ્ઞાનીઓની નકલ કરવા જાય, પણ એની એ ભૂમિકા તો હોતી નથી. જ્ઞાની આમ કરે છે, હું પણ એમ કરું. આ સંપ્રદાયોમાં તપશ્ચર્યા એમ થઈ ગઈ છે, જે ખરેખર તપશ્ચર્યા નથી. પણ તપશ્ચર્યા કેમ થઈ ગઈ કે જ્ઞાનીઓએ પ્રયોગ કર્યા જ્ઞાન દશામાં, સ્વરૂપ સ્થિરતામાં આત્મરસ એટલો બધો ઉત્પન્ન થવા માંડ્યો કે આહાર પાણીના વિકલ્પ છૂટી ગયા. આહાર પાણીનો વિકલ્પ જ ન રહ્યો એવી રીતે આત્મદશામાં રહ્યા, એટલો આત્મરસ અંદર પીવાના રોકાણા કે ભૂખ તરસનું ભાન ન રહ્યું, ત્યારે એને તપસા નિર્જરા છો એની એ રીતે થઈ. હવે તો કઈ અંદરની દશાની ખબર હોય નહીં, બારમાં ખબર પડી કે અમને નહોતું ખાધું, માટે આપણે નહીં ખાવાનું, કરો નકોડો ઉપવાસ. નકલ કરવા જાય તો કઈ નિર્જરા નથી જાય, પણ વિધિની ભૂલ થવાથી ગ્રહિત મિથ્યાત્વનું મોટું પાપ લાગે, શુભ ભાવ થોડો થાય પાપ લાગે મોટું, આવું થાય. હા એવું થાય, મૂળ વાત તો સમજ્યા. એટલે એ મોટા ભાગે એવી અમને શિખામણ આપી છે કે એમ થવા માટે, એટલે કે ભોગો ભોગની ઈચ્છાઓનો અભાવ થાય, રાગદ્વેષનો અભાવ થાય, એના માટે સત્પુરુષના સ્મરણ જેવું એકેય ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા, નિશ્ચય વાર્તા એટલે ચોક્કસ, હે ઠોસ વાર્તા, નિશ્ચય વાર્તા એટલે મજબૂત વાત છે, અફર વાત છે. બિચારા મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને, મોહથી અંધ થયેલા પ્રાણીઓ બિચારા નહીં જાણીને, શાસ્ત્ર વાંચ્યા પછી પણ આ જગ્યાએ ભૂલ કરનારા મોહાંધ છે એમ કહી દીધું. જગતના પ્રાણીઓ તો મોહાન છે, પણ શાસ્ત્ર વાંચીને પણ સત્પુરુષના યોગનું મહત્વ મોમુક્ષુ દશામાં કેટલું છે એ 213 પત્રમાં આપણે વાંચી ગયા. એ આ વિષય નહીં સમજવાથી મોહાંધ લીધા એના, બિચારા મોહાંધ પ્રાણીઓ એમ કીધે કેમ કે માર માર થઈ જશે નહીં જાણીને. ત્રણેય તાપથી બળતા જોઈ, આદિ વ્યાધિ ઉપાધિના તાપથી એ બિચારા બળતા જોઈને પરમ કરુણા આવે છે, નાની ને તો કરુણા આવે છે. એ બિચારા એ રસ્તે ચડવું જોઈએ, એ રસ્તે ચડતા નથી. ભરવાડને પણ સામાન્ય બુદ્ધિ હોય છે કે દર્દ થાય તો ડાક્ટર પાસે જવું પડે, ભણેલા ગણેલા માણસ દોઢ દાપણ કરે તો મેડિકલ બુક્સ વાંચીને આપણે હાથે દવા કરી લેશે, આ ગડબડ છે. એ વધારે બુદ્ધિ સામાન્ય બુદ્ધિમાંથી ગયા, એ વધારે બુદ્ધિવાળા સામાન્ય બુદ્ધિમાંથી પણ ગયા. હા ભૂલ છે, ચોક્કસ ભૂલ છે. જો જીવ એ તાપથી પોતાના આત્માને બચાવી ન શકે તો જરૂર ક્યાંક ભૂલો છે, એ વાત નક્કી છે. બાકી આ માર્ગ તો આત્મશાંતિને લાવે લાવે ને લાવે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ટેન્શન ન આવે અને આત્મશાંતિ બની રહે એવો આ ઉત્કૃષ્ટ માર્ગ છે. એટલે એનું કાંઈ મૂલ્ય થઈ શકે એવું નથી, કારણ કે જગતમાં એની કોઈ દવા નથી, ટેન્શનની કોઈ દવા નથી. સાચા જ્ઞાનથી સમાધાન અને શાંતિ, સાચી શાંતિ ઉત્પન્ન થવા સિવાય એની કોઈ દવા જ નથી. લોકો ફોરેનની અંદર મલ્ટી મિલિયોનર થઈને મૂંઝાઈને મરી જાય છે, બહુ દુઃખી થાય છે, મૂંઝવણ મૂંઝવણ, ટેન્શન ટેન્શન, મોટી છૂટી જ શકતા નથી, નવા નવા ટેન્શન ઉભા થઈ જાય છે. અને મૃત્યુનો ભય તો બધાને સતાવે, સંયોગની મીઠાશ લીધી છે, એનો વિયોગ એક જાતે થાય એટલે તો એ વિચારમાં વિચાર કરવો પણ પોસાય, એમ પોસાતો નથી જીવન. ઉપાય તો ક્યાંથી કરે? એ રીતે જગતના પ્રાણીઓને દુઃખી જોઈને દુઃખથી બળતા જોઈને જ્ઞાનીને પરમ કરુણા આવે છે, ઘણી કરુણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. પરમાત્મા તું કઈ કૃપા કર, એને તારી ભક્તિ સુજે એવી કઈ કૃપા કર, તારા માર્ગે ચડે એવી કઈ કૃપા કર. એવા ઉદ્ગાર અંદરથી, આત્મામાંથી નીકળે છે. કેમ કે આપણે કઈ કરી શકતા નથી. જે જીવને સહેજે સુજે, કોઈ જીવને આ માર્ગે ચડવાનું સુજે, તો ચોક્કસ એ મહાભાગ્યશાળી છે. એના ઉપર ઈશ્વરની કૃપા થઈ ગઈ એમ સમજી લે. એ જ ઈશ્વર કૃપા છે, બીજી કોઈ ઈશ્વર કૃપા નથી. ઈશ્વર કૃપા બીજી કોઈ નથી. સાચે માર્ગે ચડવાની ભાવના થાય એ જ ભગવાનની કૃપા છે. આ તો કોઈ ભગવાનની કૃપા બીજી ચીજ નથી. કાંઈ યોગ બળ એટલે સંયોગ. જે ધરાતલ ઉપર સત્પુરુષની હયાતી હોય છે એ બહુ મોટી વાત છે. સમજાવીને ખબર પડે એ વાત છે, બહુ મોટી વાત છે. કેમ
સંભળો છો? આજે કૃપાપૂર્વક આપે મોકલેલું વેદાંત પ્રબોધ શતક નામનું પુસ્તક પહોંચ્યું. કેવા શબ્દો વાંચ્યા છે! કૃપાપૂર્વક મોકલેલું પુસ્તક. ઉપાધિની નિવૃત્તિના પ્રસંગમાં તેનું અવલોકન કરીશ. એટલે નવરાશ મળે છે. ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત મનોયોગને લીધે ઈચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે. કે સાવ સરળ થાય તો પણ અમને તૃણવત છે, અને પરમાત્માની વિભૂતિ રૂપે અમારું ભક્તિ ધામ છે. લખવાની શૈલી જોઈ શું કે છે કે ઉદયકાળ પ્રમાણે પ્રવૃત્તિ ચાલે છે, વર્તીય છે. ક્યારેક આત્માને મનનો જે યોગ થયો વર્તે છે, સંબંધ છે, યોગ એટલે સંયોગ છે, એ મનોયોગને લીધે ક્યારેક ઈચ્છા ઉત્પન્ન હોય તો એ ભિન્ન વાત છે. પણ ભિન્ન વાત છે એટલે એ બધી ગૌણ વાત છે. શું જુદી વાત છે કે ક્યારેક કોઈ અલ્પ ઈચ્છા હોય છે તો એ ગૌણ વાત છે. એના કરતાં વિશેષ ઈચ્છા એટલે અપેક્ષા થઈ ને, પણ અમારી ઉદાસીનતા બહુ મોટી છે એમ કે છે. અપેક્ષા વૃત્તિ અલ્પ છે, ઉદાસીનતા એટલી બધી છે કે આખા જગત પ્રત્યે ઉદાસીનતા વર્તે છે. એક વખત આખું જગત સોનાનું થાય ને તો અમને એની કિંમત તણખલા કેટલી છે, તણખલા જેટલી છે. એ એટલા માટે કહે છે કે સામાન્ય માણસો કારણ વગર અનર્થ દંડ જેવી ચિંતા કરે છે. પોતાના આત્માને અનર્થ દંડ થાય, કારણ વગર દંડ થાય એવી ચર્ચા કરે છે. જોયું ભાઈ, આપણા ગામમાં ફલાણા બહુ કમાઈ ગયા, આ વખતે તો લાખો કરોડો કમાઈ ગયા, આપણા દેશમાં ફલાણી કંપની બહુ મોટો નફો કરે છે, અને વિશ્વમાં આટલા આટલા ધનાઢ્ય માણસો છે, એ લોકોને આટલી આટલી મોટી કમાણી હોય છે, ફલાણું છે, આટલું મોટું ટર્નઓવર હોય છે, આમ હોય છે, એમ બધા સ્ટેટિસ્ટિક્સને ફિગર બહાર વાંચવા મળે ને છાપામાં ને ટીવીમાં. કારણ વગર પોતાને રુચિ પડી છે સંપત્તિની અને વૈભવની, એટલે બીજાને વૈભવની પણ પ્રશંસા કરે છે અને પોતાની રુચિને પોષણ આપે છે. એ અમથા અમથા કર્મ બાંધે છે એમ કે છે, એને કઈ લેવા કે દેવા, એના હાથમાં કઈ આવવાનું નથી. જ્ઞાની એમ કે છે કે આખું જગત હોનાનું થાય ને તો અમારે તણખલાની તોડે છે, એની અમને કઈ કિંમત જ નથી. એવી અમારી આખા જગત પ્રત્યે ઉદાસીનતા છે. શું આવી ઉદાસીનતા કેળવી છે એમ? પછી મુમુક્ષુની ભૂમિકામાંથી પરલક્ષ ઉડાડતા ગયા છે. જ્ઞાન દશામાં તો ઘણી ઉદાસીનતા હોય છે, જગતને એને કાંઈ લેવા દેવા જાણે છે નહીં. અને એ પરમાત્માની વિભૂતિ રૂપે અમારું ભક્તિધામ છે એમ કે.
અનેક પ્રકારના જે વૈભવો છે
એને એમ કે તમારી માન્યતા પ્રત્યે પરમાત્માની રચના માનીએ તો એની વિભૂતિ થઈ ને,
બરાબર,
તો પરમાત્માની વિભૂતિ હોય તો આપણે એની ભક્તિ કરવી, બીજું શું. બાકી આપણે એમાંથી કઈ જોઈતું નથી,
મફતમાં લીલા જોઈએ
બસ. એટલે એમ કહીને એમ કીધું કે અમને ઉદાસીનતા છે, અપેક્ષા નથી, પણ દ્વેષ નથી પાછો.
આખું જગત જગત ના ઘરે અમે અમારા કામે લાગેલા છે.
એવી રીતે એક ઉપેક્ષા વૃત્તિને અદ્વેષ ભાવથી બતાવી છે. ત્યાર પછીનો પત્ર છે સૌભાગ્યભાઈ ઉપરનો, 215 નંબરનો. આપનું કૃપાપત્ર પ્રાપ્ત થયું, એમાં કરેલા પ્રશ્નોનો સવિગત ઉત્તર બનતા સુધી તરતમાં લખીશ. હવે ત્યાર પછીનો જે એમનો પત્ર છે એ મહાસુદનો છે અને આ ફાગણ સુદ આઠમ છે, મિટીમાં લખવા ફેરથી હોય એવું લાગે છે. એ પ્રશ્નો એવા પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. એટલે શરૂઆતમાં પણ સુભાગભાઈ ઘણા પારમાર્થિક પ્રશ્નો લખતા હતા, એમાંથી થાય છે. એમનું જે જિજ્ઞાસા વૃત્તિ હતી પારમાર્થિક વિષયમાં એ સ્પષ્ટ અહીંયા સમજાય એવી વાત છે. એનો અર્થ એ થાય છે કે આત્મકલ્યાણનું જે પ્રકરણ છે એ પારમાર્થિક પ્રકરણ છે અને એ વિષયમાં શરૂઆતથી જીવને સારી એવી જિજ્ઞાસા અને ભાવના
હોવી ઘટે છે એ આગળની દશા પામવા માટેનું શુભ ચિહ્ન છે. એ પ્રશ્નો એવા પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેનો, મુમુક્ષુ પુરુષ એટલે મુમુક્ષુ આત્માએ તેનો પરિચય કરવો જોઈએ. હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઉગે નહીં. આ સૌભાગ્યભાઈની શરૂઆતમાં પણ કેવી સારી યોગ્યતા હતી એનો ઉલ્લેખ અહીંયા જોવા મળે છે. હજારો પુસ્તકો વાંચી નાખનારા નીકળે એને પણ જે જિજ્ઞાસા ન થાય એવી જિજ્ઞાસા સૌભાગભાઈને ગ્રંથો વાંચ્યા પહેલા થતી હતી. એનો અર્થ એ થાય છે કે સૌભાગભાઈ આત્મકલ્યાણના તીવ્ર ઈચ્છુક હતા. ઘણા હજારો પુસ્તકો વાંચવાવાળા કુતૂહલ વૃત્તિને પોષતા હોય છે. ઘણું સમજી લઈએ, ઘણું જાણી લઈએ, આપણે આપણું જ્ઞાન જેટલું વિશાળ હોય એટલું સારું. પણ આત્મકલ્યાણની દિશામાં એ ઝીરોમાં હોય ને ક્યાં માઇનસમાં ચાલ્યા જતા હોય એને ખબર ન પડે. શું લખે છે કે હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્ન ઉઠે નહીં એમ અમે ધારીએ છીએ. અમને એમ લાગે છે આવા પ્રશ્નો તો ઘણા શાસ્ત્રો વાંચનારને પણ ઉઠતા નથી. એવા પ્રશ્નો તમને પ્રયોજનભૂત પ્રશ્નો ઉઠે છે એમ કહેવો છે. તમારા પ્રશ્નોમાં તમારો પ્રયોજન દ્રષ્ટિવાળો જે પ્રકાર છે એ ધ્યાનમાં આવે છે. ઘણા શાસ્ત્રો વાંચે માટે પ્રયોજનને પકડી શકે એવું નથી. પ્રયોજનની દ્રષ્ટિ મુમુક્ષુની ભૂમિકામાં જેટલી તીક્ષ્ણ હોય એટલી મુમુક્ષુતાની ભૂમિકાનો વિકાસ થવાનો અવસર છે. અથવા બીજી રીતે કહીએ તો મુમુક્ષુ ક્યારે આગળ વધે એનો વિકાસ એની ભૂમિકાનો ક્યારે થાય એવો સીધો પ્રશ્ન કરવામાં આવે તો એનું સમાધાન એ છે કે એને પોતાના પ્રયોજનનો દ્રષ્ટિકોણ જેટલો તીક્ષ્ણ હોય એટલો એ વિકાસ સાધે. મારું પ્રયોજન ક્યાં છે? અસ્થિથી ને નાસ્તિથી બે વાત પકડે પ્રયોજનની દ્રષ્ટિમાં. નાસ્તિમાં જે જે દોષો પોતાના થતા હોય એ ન પકડાતા હોય તે સત્સંગ યોગે પકડે, સ્વાધ્યાયમાં એને ખ્યાલ આવે. હા, આ જે વાત અત્યારે ચાલે છે એવો પ્રકાર મારામાં છે એનું ધ્યાન જાય. અને કેવી રીતે આગળ વધવું, ક્યાંથી હું ક્યાં ઊભો છું અને કેવી રીતે આગળ વધવું એ પણ એનું ધ્યાન જાય. તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન જગતના સ્વરૂપમાં મતાંતર કા છે, પ્રશ્ન તો જ્ઞાની પુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉગાડી શકે. કેમ કે જગત છે એમાં અનેક ધર્મ સંપ્રદાય અત્યારે ચાલે છે આ જગતમાં, અને બધા એમ ઈચ્છે છે કે અમે ધર્મ કરીને આત્મકલ્યાણ કરીએ, અમે ધર્મ પામીને આત્મકલ્યાણ કરીએ. આમ એક કોમન ફેક્ટર ધાર્મિક ક્ષેત્રમાં બધી જગ્યાએ છે. છતાં એમાં મતભેદ ને મતાંતર કેમ છે? વિચાર ભેદ કેમ ઉભો થાય છે? આવો પ્રશ્ન સૌભાગભાઈ ને ઉઠ્યો છે. એ પ્રશ્ન જ્ઞાન દશામાં અથવા નાની આજ્ઞની આજ્ઞામાં રહેનારો હોય એવા પુરુષને ઉઠે. એમ કેમ કહ્યું કે આ વિધિ વિષય એક વાત છે. દરેક સંપ્રદાયમાં જે જીવો છે એમ કહે છે કે અમારી કાર્ય પદ્ધતિ, વિધિ એટલે કાર્ય પદ્ધતિ, અમારી જે કાર્ય પદ્ધતિ છે બરાબર છે, અમારા ભગવાનને અમારા ગુરુએ તે નક્કી કરેલી છે અને એ પ્રમાણે અમે ચાલીએ તો જરૂર અમને આત્મકલ્યાણ થવું જ જોઈએ અને થાય એવું માનીને ચાલતા હોય. અને કાર્ય પદ્ધતિ જુદી છે માટે તો સંપ્રદાયો જુદા છે. કાર્ય પદ્ધતિ જુદી છે એટલે જે કાંઈ મત મતાંતર છે એ વિધિના વિષયમાં છે, કામ કરવાની રીતના વિષયમાં છે. બુદ્ધિવાળા તો બધાય છે, એવું નથી કે ફલાણા સંપ્રદાયમાં ઓછા બુદ્ધિવાળા છે અને આ સંપ્રદાયમાં વધારે બુદ્ધિવાળા છે, એવું કાંઈ નથી. તમામ સંપ્રદાયમાં બુદ્ધિવાળા માણસો છે, એક સ્તરમાં તો બુદ્ધિવાળા માણસો હોય જ છે. શું? કોઈ વકીલો, કોઈ ડૉક્ટરો, કોઈ નિષ્ણાતો, કોઈ ન્યાયાધીશો, જજો હોય છે કે બધામાં હોય છે. મુસલમાને જજ હોય છે, ક્રિશ્ચને હોય છે, દરેક સંપ્રદાયમાં હોય છે. છતાં રીતમાં ભૂલે છે. કામ કરવાની રીતમાં બધા બુદ્ધિવાળા વચ્ચે મત મતાંતર છે, વિચાર ભેદ છે. આમ કેમ? આ પ્રશ્ન ઉઠ્યો છે. બુદ્ધિ છે પછી આમ કેમ? આ કઈ જાતની બુદ્ધિ? આ પ્રશ્ન ઉઠ્યો છે. શું? જોકે ઘણા કારણો છે આની પાછળ, બહુ ઊંડો અને વિશાળ વિષય છે, પણ પ્રશ્ન એમને ઉઠ્યો છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, આત્મકલ્યાણનો પંથ એટલે માર્ગ એટલે ઉપાય તો એક જ હોય ત્રણ કાળમાં. અને દ્વાદશાંગનો સાર આ જગ્યાએ છે. વિધિના વિષયમાં તત્વનું પણ એ તત્વ છે, એટલે સમયસારમાં તો એને આત્મનઃ તત્વમ એમ કહ્યું છે, આત્માનું તત્વ કહ્યું છે. આત્મા તો પોતે જ તત્વ છે, એ તત્વનું પણ એ તત્વ છે. બારંગનો સાર અહીંયા છે. જેને વિધિ હસ્તગત થઈ, વિધિ આવડી ગઈ, એ બારંગના સારને પાયમો એમ કહેવાય છે. ભલે બીજું શાસ્ત્ર જ્ઞાન ન હોય તોય બારંગ એટલે કરોડો અબજો શ્લોક છે એની અંદર. વર્તમાન જૈન ગ્રંથોની જે ઉપલબ્ધિ છે, વિદ્યમાનતા છે, એ તો લાખમાં ભાગે નથી. અને અન્ય સંપ્રદાયમાં જે કાંઈ છે એથી પણ અલ્પ છે, કારણ કે એમાંથી કોકો કંસ કોઈ લીધેલો છે. છતાં પણ ગાગરમાંય સાગર સમાવી દેવાય છે. લબ્ધિ એવી છે, નજર માંડી ન પહોંચે એવો સાગર એ ગાગરમાં ભરી દે, એવો ચમત્કાર કોઈની પાસે હોય તો એ કેવડો મોટો ચમત્કાર ગણાય. જે દરિયાનો પાર ન પમાય એવડો મોટો દરિયો મેદાન કરી નાખે ખાલી ક્રિકેટનો, અને સાગરમાં ભરી દે તો કેવડી મોટી ચમત્કાર ગણાય. એવી ચમત્કારિક વાત છે. વિધિનો વિષય એવો છે. એ પ્રશ્ન એમને ઉઠ્યો છે.
એટલે એમ છે હું આ જીવની પાત્રતા કેવી છે, શાસ્ત્ર કાંઈ ભણ્યા નથી અને આવો પ્રશ્ન એના આત્મામાંથી ઉઠે છે, બહુ સારી પાત્રતા છે એમ જુએ છે. અત્રે મનમાનતી નિવૃત્તિ નથી રહેતી, નવરાશ નથી થતી, એટલું કામનો બોજો એમના ઉપર આવી પડેલો છે કે ઈચ્છતી ઈચ્છે મન માનતી એટલે ઈચ્છે એવી નિવૃત્તિ નથી રહેતી, જેથી એવી જ્ઞાન વાર્તા લખવામાં જરા વિલંબ કરવાની જરૂર થાય છે. કેમ કે એમાં વિસ્તારથી લખવું હોય તો થોડી નિવૃત્તિ વખતે લખાય, માટે એવો એનો રાહ જોવી પડે છે, વિલંબ કરવાની જરૂર થાય છે. છેલ્લો પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે, ઠીક છે, 6 મહિનામાં આત્મીયતા કેટલી સાધી છે એમણે, આપનો આપ ક્યારે આવ્યા, વનવાસમાં ક્યારે જવાના છો, મુનિ ક્યારે થવાના છો, મુનિ થવાનો કંઈ પ્રોગ્રામ હોય તો જણાવજો, અમે તમારી વાંહે હાલી નીકળશું એમ કહે છે. તમે જીદી ત્યાગી થઈને જંગલમાં જશો તેથી અમે તમારી મોઢાગળ હાલતા હશું એમ કહે છે. ઠીક, એટલે અરે અરે હાલતા એમાં થોડુંક એમ કહે ને, એટલે અમારો ઉત્સાહ એવો છે મોઢાગળ થવામાં, અમારો ઉત્સાહ એવો છે. છેલ્લો પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે, એ પણ જ્ઞાનીની જ અંતર્વર્તી જાણનાર પુરુષ વિના કોઈથી જ પૂછી શકાય તેવો પ્રશ્ન છે. તમે અમારી અંતર્વૃત્તિ જાણે છે કે અમને વનવાસ પ્રિય છે, અમને આ મુંબઈ ને આ ઘર ને આ કુટુંબ ને આ કાંઈ અમને પ્રિય નથી, અમને તો વનવાસ પ્રિય છે કે બસ એકલા વનમાં સાધીએ અમારા આત્માને. એમણે એમનો જોયું કે મુંબઈમાં આવડો મોટો વેપાર કરે છે તો આ ક્યાંથી આમાંથી ઊંચા આવવાના હતા, એમણે એનું અંતરંગ જોયું કે આપની અંતર્વૃત્તિ તો વનવાસની છે તો ક્યારે જંગલનો રસ્તો પકડવાના છે, જરાક અમને કહેતું કહેજો તો અમે પણ અરે અરે હાલી નીકળીએ. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. જો પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સુબુદ્ધિને પ્રજ્ઞા કહે છે, જ્ઞા જ્ઞાનની પ્રવૃત્તિ તે જ્ઞા, વિશેષ પ્રકારની તે પ્રજ્ઞા. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ, બોલો કેટલું બહુમાન આવ્યું છે. ઉગતા મુમુક્ષુને આવી આવી એવા તો ઉગે છે એના આત્મામાંથી, એની બુદ્ધિમાં કેટલી યોગ્યતા છે. કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષ ઉપર પ્રસન્ન થવું હોય તો એમાં ના આપ એક છો. પરમાત્માને પ્રસન્નતાને માનતા હતા ને, તો કોઈને પ્રસન્ન થવું હોય તો તમારા જેવા ઉપર પ્રસન્ન થવું જોઈએ, બાકી તો કોઈ અમને દેખાતું નથી એમ કહે છે. પાત્ર જીવ કોઈ એવો દેખાતો નથી. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો, ઠીક, સત્સંગ યોગ્ય પાત્ર નહોતું, આ પાત્ર મળ્યું તો અમને જેને આધાર મળ્યો સત્સંગનો ઓથ મળી છે એમ કહે છે. અમને આપનો આ કાળમાં ઓથ મળ્યો અને તેથી જીવાય છે, નહીતર જીવી ન હકો તમે તો, અમારે જીવવું કેવી રીતે એ સવાલ થઈ જાત. હં, સારું છે કે તમે મળી ગયા, હવે જીવન બરાબર ચાલશે તમારા સત્સંગમાં, નહીતર જીવવું મુશ્કેલ પડે એવી વાત હતી. બોલો, પહેલી જ વખત થઈ ગયું, પહેલી જ વખત, ફર્સ્ટ ટાઈમ નથી. હોનાર લઈને આવેલા ને એ પહેલાંનો એમનો ભૂતકાળ આપણે જાણતા નથી, પણ એવું લાગે છે કે સત્પુરુષની શોધમાં તીવ્ર ઈચ્છાએ ફરતા હતા ભટકતા હતા ગોતતા હતા. બહુ તીવ્ર ઈચ્છા થઈ ગઈ, બહુ તીવ્ર ઈચ્છા, કોઈ જ્ઞાની પુરુષ મળી જાય તો છીટકી જાઉં, તો હું વળગી જાઉં, તો હું વળગી જાઉં, એવી કોઈ તીવ્ર ઈચ્છામાં હશે. અને એમાં કૃપાળુદેવ એમને મળી ગયા અને એને ઓળખી લીધા. બસ પછી કાંઈ કહેવાની વાત નહોતી. એમની પાત્રતા પણ ખીલી નીકળી અને કૃપાળુદેવે પણ બહુ હાઈલી રિસ્પોન્સ આપ્યો છે. તમારો ઓથ છે એમ કહીને તો એને કેટલો મોટો રિસ્પોન્સ આપ્યો છે, બહુ હાઈલી રિસ્પોન્સ આપ્યો છે. એ રીતે અહીંયા એક જ્ઞાની અને એક ઉત્તમ મુમુક્ષુના પરિણામો, એમના અરસપરસના ભાવો અને એ પણ કૃપાળુ દેવા જેવા સત્પુરુષની શૈલીમાં એમના શબ્દોમાં જોવા મળે, એવો એક કથાનો યોગનો પ્રસંગ ચાલે છે.
Yeah.